પ્રવચન નંબર 428 તારીખ 3/3/89 70 મિનિટ નિયમસાર ગાથા 38
આજે ભારતમાં ઊંચામાં ઊંચા બેસાડો સમયસર આવો આવો આ બાજુ રમણીકલાલના વેપાય છે કલકત્તાની છે ઉપર બેસો બેસો ઉપર બેસો બેઠા કહેવાય બેસો અનુકૂળ પડે આવ્યો એવી રીતે મનુષ્ય બે આંખ છે જમણી ને ડાબી એવી રીતે આત્માની પણ બે આંખ જ્ઞાન અને દર્શન એક સામાન્ય અવલોકન વિશેષ અવલોકન બે ચક્ષુ છે જ્ઞાન દર્શન એમ અત્યારે ભારતભરમાં અધ્યાત્મ શાસ્ત્ર બે છે એક સમયસર અને એક નિયમસર બે શાસ્ત્રો છે એમાં સમયસર શાસ્ત્ર છે એ અપ્રતિભૂત અજ્ઞાની જીવોને સમજાવવા માટે રચના કરી છે કરુણા આવી ગઈ રચના કરી છે અને એ પછી જ્યારે પોતાને શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં પ્રબળ પુરુષાર્થ ઉપાડો હતો ત્યારે નિજ ભાવનાને અર્થે નિયમસાર શાસ્ત્ર રચના કરી છે એટલે પરના સંબોધન અર્થે જે વાત હોય એના કરતા સ્વર સંબોધન અર્થે વાત ઊંચા પ્રકારની હોય આટલો બે શાસ્ત્રમાં ફરક છે સમયસાર અને નિયમસારમાં આટલો બેમાં તફાવત છે 700 વર્ષ પહેલા આ મુનિરાજ ટીકાકાર થયા છે પદ્મમલધારી દેવ 13 સૈકામાં થયા છે એટલે આજથી 700 વર્ષ આ 2000 નું સૈકો ચાલે છે 700 વર્ષ પહેલા 1000 વર્ષ પહેલા અમરચંદ્ર આચાર્ય
થયા પછી થયા
અમરચંદ્ર આચાર્ય પછી 300 વર્ષે થયા પદ્મમલધારી દેવ અને એના વિશે આ શાસ્ત્ર સંસ્કૃત હતું પણ એને હિન્દી અનુવાદ નહોતો છે એ શીતલ પ્રસાદજીએ આનો અનુવાદ સુરતમાં કર્યો અને આજથી 100 વર્ષ પહેલા કર્યો આ અનુવાદ થયું 72 સાલમાં અને સમયસારનું અનુવાદ થયું 75 સાલમાં પણ નહીં એની પહેલાથી સમયસાર પહેલા સમયસાર થયું પછી આનો અનુવાદ થયો ત્યારે આ શાસ્ત્ર શીતલ પ્રસાદજીએ હિન્દુ કહ્યું એની પહેલા હિન્દી નહોતું એટલે ટંડરમોલ સાહેબની હાથમાં નહીં આવે રાજચંદ્રજી કૃપાળુદેવના હાથમાં આ શાસ્ત્ર નહીં આવે એના પછી અનુવાદ થયો હવે જુઓ ગુરુદેવના હાથમાં આવ્યું એના બાદ જો કે આપણા એવું આ શાસ્ત્ર છે અણમોલ શાસ્ત્ર છે એની ટીકા કરતા અનુવાદ કરતા શીતલ પ્રસાદજી લખે છે અનુવાદ કરતા બ્રહ્મચારી સતત 5મું પાનું છે પાંચમા પાનાથી જે નીચેનો પારો નહીં એની ઉપરના પારામાં 5મી લીટી છેલ્લી 5મી બ્રહ્મચારી શીતલ પ્રસાદજી વિક્રમ સંવત 1972માં હિન્દી નિયમસારની ભૂમિકામાં ખરું જ લખે છે કે આજ સુધી છે નહીં 5મું પાનું હા
હિન્દી
છેલ્લે ફેરસ છે ને બ્રહ્મચારી સતપ્રસાદજી વિક્રમ સંવત 1972 માં હિન્દી નિયમસારની ભૂમિકામાં ખરૂદ લખે છે કે હવે લખાણ એમનું લખે છે આજ સુધી શ્રી કુંકુલાચાર્યના પંચાશિકાય રત્નસાર અને સમયસાર એ ત્રણ રત્નો જ બહુ પ્રસિદ્ધ છે. ખેદની વાત છે કે તેમના જેવું બલકે કઈ અંશોમાં તેમનાથી પણ અધિક જે નિયમસાર રત્નો છે તેની પ્રસિદ્ધિ એટલી બધી ઓછી છે કે કોઈ કોઈ તો તેનું નામ પણ જાણતા નથી. એવું આ નિયમસાર છે. ગુરુદેવ પૂછ્યા હતા કે નિયમસારમાં કેટલીક વાત સમયસાર કરતા ઊંચી આવી ગઈ છે, કારણ કે નિજ ભાવનાને અર્થે છે, પોતાની ભાવના ખૂટે છે. હવે આ નિયમસાર શાસ્ત્રમાં એક શુદ્ધભાવ અધિકાર ઊંચામાં ઊંચો છે, જેને શુદ્ધાત્માનો અધિકાર કહેવામાં આવે છે, અને એ અધિકારનું આપણે અધ્યયન અત્યારે કરીએ છીએ. શુદ્ધભાવ અધિકાર, હવે શુદ્ધભાવ અધિકાર કહેવામાં આવે છે મતલબ ગાથા 38 જીવાદિ બહી તત્વમ તત્વમ હે ઉપાધે મણો અપા કમો ઉપાધે સમુભવ ગુણ અજાયરી વધી રીતો છે. બાહ્ય તત્વ જીવાદિ સર્વે હે આત્મા ગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. એનો અન્વ્યાર્થ કુમકુમ ભગવાનની ગાથાનો મૂળ અન્વ્યાર્થ જીવાદિ બાહ્ય તત્વ એટલે કે જીવ અજીવ આશ્રવ સંવર નિદ્રા બંધન મોક્ષ એ જીવાદિ બાહ્ય તત્વ બધા પર્યાયો છે. જીવ પણ પર્યાય છે. જીવ એટલે 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે એને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. એટલે આ સાતે તત્વ છે એ વ્યવહારનીનો વિષય છે, અને બાહ્ય તત્વ છે શુદ્ધ આત્મા માય નથી, શુદ્ધ આત્માથી બહાર છે. સાતે તત્વ શુદ્ધ આત્માથી બહારમાં છે, શુદ્ધ આત્મામાં એનો પ્રવેશ થતો નથી, બંધ મોક્ષથી રહિત છે. એવા જીવાદી બાહ્ય તત્વ ધ્યેય છે. ધ્યેય છે એટલે કે એનું લક્ષ કરવા યોગ્ય નથી, એનું લક્ષ છોડવા યોગ્ય છે. આગળ કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત, હવે આત્માની ઉપાધિ છે એ ઉપાધિ આત્મા કેવો છે? જીવાદી તો બાહ્ય તત્વ છે, સાતે તત્વ, પણ કર્મની ઉપાધિ જનિત આત્માથી જનિત નહીં, કર્મની ઉપાધિથી જનિત જન્મેલા ગુણ પર્યાયો એટલે ચારે ભાવ, સાત તત્વ અને ચાર ભાવ, ઉદય ઉપસમ ક્ષયને શોપસમ, એની ઉત્પત્તિ કર્મના સંગે થાય છે. સદભાવ અને અભાવ બે નિમિત્ત કારણ છે, માટે કર્મ ઉપાધિથી જન્મેલા ભાવો. આત્મા એનો કરતા નથી, આત્મા ઉપાદાનપણે કરતા નથી ને નિમિત્તપણે પણ કરતા નથી. તો કરતા કોણ છે નિમિત્તપણે? એ પર્યાયનો ચાર પર્યાયનો એક કર્મ છે. કર્મના સંગે સદભાવના ભાવ પારિણામિક ભાવને કર્મ લાગુ પડતો નથી, ઉદય ઉપસમ ક્ષયોપસમ ચાર ભાવને લાગુ પડે છે. ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત નામ જુદો. આત્મા આત્માને ઉપાધિ છે, એવો જે શુદ્ધ આત્મા શુદ્ધ જ્ઞાનથી જણાય છે, શુદ્ધ જ્ઞાનમાં ઉપાધિ થાય છે એમ કહ્યું નથી. આત્મા આત્માને ઉપાધિ છે એટલે કે અંતર્મુખ થઈને જે પરણમે છે તેમાં ભગવાન આત્મા ઉપાધિ થઈ જાય છે. ટીકા, એટલે આ હેય ઉપાધિની વાત કરી, હવે ટીકાકાર એનો વિસ્તાર કરે છે. આ આ એટલે આ ગાથામાં હેય શું અને ઉપાદેય શું એવા તત્વના સ્વરૂપનું આમાં કથન છે. હેય તત્વ શું ને ઉપાધિ તત્વ શું, ગ્રાહ્ય શું ને ત્યાજ્ય શું, ગ્રહણ કરવા યોગ્ય શું ને છોડવા યોગ્ય શું, હેય અને ઉપાધિ તત્વના સ્વરૂપનું આ કથન છે એ મથાળું બાંધ્યું. હવે એની ટીકા કરે છે. જીવ આદિ સાત તત્વોનો સમૂહ, જીવ એટલે કે વ્યવહાર જીવ, દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે, પાંચ ઇન્દ્રિય પ્રાણ, મન બળ, વચન બળ, કાવ્ય શ્વાસોશ્વાસ, નાયુ યોગ્યતા જીવની પર્યાયી, એને જીવ કહેવામાં આવે છે. બીજું એક અજીવ તત્વ છે, એ અજીવનો જે વિકલ્પ ઉઠે છે એ પોતે અજીવ તત્વ છે. આશ્રવ મિથ્યા જો વ્રત કસાયેલો ચાર પ્રકારના આશ્રવ છે, એ મલિન ભાવો છે, મલિન પર્યાયો છે, અને એના રોકવાથી રોકાવાથી સંવર થાય છે. સંવર એટલે નિર્મળ પર્યાય, સમ્યક દર્શના ચારી પ્રાણી મોક્ષ માર્ગ અને જય રત્નશ્રીના પરિણામ વિતરાગી પરિણામનું નામ સંવર છે. એટલે કે શુદ્ધાત્માની પ્રાપ્તિ એનું નામ સંવર, નિર્જરા એટલે શુદ્ધાત્માની વૃદ્ધિ, શુદ્ધિની વૃદ્ધિ, આનંદની વૃદ્ધિ થાય એનું નામ નિર્જરા. પછી રહ્યા બે બંધને મોક્ષ, રાગમાં અટકે તેનું નામ ભાવબંધ છે, અને એનો અભાવ થઈને મોક્ષ થાય એ પરિપૂર્ણ પર્યાય છે વિતરાગી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને વિર્ય એ મોક્ષના પરિણામ છે. એ સાતેય પ્રકારના જે પરિણામ કયા નો સમૂહ કયો ને, એકથી વધારે માટે સમૂહ, સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. જીવમાં જે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે એ પરદ્રવ્ય છે. અને આ અજીવ છે એવો વિકલ્પ ઉઠે છે એ પરદ્રવ્ય છે. વ્યવહાર જીવ ન કહેતા એને પરદ્રવ્ય કહ્યું. વ્યવહાર નહીં એને જીવ કહે, તો વ્યવહાર નહીં તો જીવના પરિણામ ખરા ને, એમ સલ્ય રહી જતું હતું અને સમ્યક દર્શન નહોતું થતું, એને ખબર પડી ગઈ. એટલે કહે છે કે સાતેય પ્રકારના પરિણામ પરદ્રવ્ય હોવાને લીધે, હવાને લીધે નહીં, અનાદિ અનંત, અનાદિ અનંત શુદ્ધે ભગવાનની વાણીમાં એવું કે સાતે તત્વ એ પરદેવે છે. ભગવાન મહાવીરની વાણીમાં એવું કે સાતે તત્વ પરદેવે છે. સાત તત્વના જે ભેદો પડે છે એ ભેદ બુઢા કર્મના સંગથી થાય છે માટે પરદેવે છે, અને પરદેવ હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. જે હેય છે શબ્દ મૂળમાં હેય છે એનો અહીંયા તરજમો કર્યો, ખરેખર ઉપાદેય નથી. એટલે કે ક્યાંક કોઈ જગ્યાએ તમે વાંચો કે સંવરને નિજરાને મોક્ષ પ્રગટ કરવા માટે ઉપાદેય છે, તો એ સમજો કે વ્યવહારનું કથન છે. નિશ્ચય નહીં તો એ પરદ્રવ્ય હોવાને કારણે ખરેખર ઉપાદેય નથી, આશ્રય કરવા યોગ નથી, લક્ષ્ય કરવા યોગ નથી, એમાં આત્મબુદ્ધિ કરવા યોગ નથી, એને જાણવા યોગ પણ નથી. કેમ કે પરદેવને જાણતા તને જ્ઞાન, આત્માનું જ્ઞાન નહીં થાય. આ પરદ્રવ્ય છે માટે સ્વદ્રવ્ય એનો કરતા નથી. સ્વદ્રવ્ય શુદ્ધ આત્મા જે ઉપાધિ તત્વ નાયક, એ પરિણામ પરદ્રવ્ય છે માટે ખરેખર પરદ્રવ્યનો કરતા ન હોય. સ્વદ્રવ્ય પરદ્રવ્યને ન કરે, જેમ આને ન કરે આને ન કરે, એમ પરિણામ જે પ્રગટ થાય છે કર્મના સંગે એ પરદ્રવ્ય છે માટે આત્મા એનો કરતા નથી. એ કરતા બુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યા દર્શન છે, અને એ પરદેવીને જાણવા રોકાય ત્યાં સુધી મિથ્યા દર્શન છે. કેમ કે પરદેવીને જાણતા સ્વદ્રવ્ય ન જણાય. પરદ્રવ્યને જાણવાનું બંધ કરે ત્યારે સ્વદ્રવ્ય જણાય, જણાયને જણાય. જ્ઞાની ક્યાં અધ્યાત્મની વાત, આ તો સાક્ષાત શ્રીમંદર ભગવાન પાસેથી સાંભળેલું હોય ને તો જ કહી શકે, કહી ન શકાય. પરદ્રવ્ય સંવરની પર્યાય પરદ્રવ્ય છે, મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે. કેમ કે પરદ્રવ્યની સાથે નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતો હો, પરદ્રવ્ય એમ લીધું છે, નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વયો હો. પરદ્રવ્યની સાથે આત્માને કશો એ સંબંધ નથી. પરદ્રવ્ય હો, આ પર્યાયની વાત ચાલે છે. પરદ્રવ્ય કે એ પરદ્રવ્યની સાથે કશો એ સંબંધ નથી, કે કરતા કર્મ સંબંધ નથી કે નહીં, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે નહીં, જ્ઞાતાગ્નિ સંબંધ છે, આત્મા જ્ઞાતા અને પરદ્રવ્યમાં જ્ઞેય એવો સંબંધ નથી. કશો એ કાંઈ સંબંધ નથી. તોડી નાખે એકવાર સંબંધ તો તને આત્માના દર્શન થશે. માટે નિયમસાર તો નિયમસાર છે, સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે આશ્રય કરવા યોગ નથી, લક્ષ્ય કરવા યોગ નથી, એમાં મમત્વ કરવા યોગ નથી. મોક્ષની પર્યાય મમા મમત્વ કરવા યોગ નથી. મારે ભવિષ્યમાં મોક્ષની પર્યાય પ્રગટ કરવી છે, નહીં થાય એના પ્રત્યાખ્યાન કરવાના છે. અત્યારે ભૂતકાળના પચકાણ, વર્તમાનની આલોચના અને ભવિષ્યના પ્રત્યાખ્યાન. ભાઈ અત્યારે આ સંવર પ્રગટ કરવા યોગ છે. વર દરમિયાન તારા અધિકારની વાત છે, તું પ્રગટ કર. પરદ્રવ્યને પરદ્રવ્ય પ્રગટ થાય એને પણ જ્યાં અમારે જાણવાનો નિષેધ કરાવવાનો છે હજી બાકી, ત્યાં તું હજી કરવાની માંડી કથા. મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, નહીં થાય. પરદ્રવ્યનો કર્તા બની ગયો. સમ્યક દર્શનની પર્યાય પરદ્રવ્ય છે. ધર્મના પરિણામનો ભેદ પરદ્રવ્ય છે. અભેદ થાય તો આત્મા છે. ધર્મના પરિણામનો ભેદ જે પરદ્રવ્ય છે, અભેદ થાય તો એ આત્મા છે. એ ધ્યાન રાખો. ધર્મના પરિણામ મારે પ્રગટ કરવા છે અને પ્રગટ કરીને જાણેલો પ્રજ્ઞાન છે, બે ભૂલ છે તારી. જે પ્રગટ છે એને જોને, પ્રગટ કરીને પછી જાણવું, પ્રગટ કરીને પછી હું એને જાણું, એના કરતા પ્રગટ છે એને જાણને, એને જાણવું એનું નામ સમ્યક દર્શન છે. લે પર્યાયને કરવું એમાં સમ્યક દર્શન નહીં થાય, રોકાઈ જાય છે. તમારું નામ શું? નામ
અતુલ.
અતુલ, અતુલભાઈ એવી વાત છે, સૂક્ષ્મ સમજી ગયા. જગતના જીવોને શુદ્ધિનો ઉપદેશ મળે નહીં, શુદ્ધાત્માનો ઉપદેશ મળે નહીં. વ્યવહારનો ઉપદેશ તો ઠામ ઠામ છે. વર્તમાનમાં મારે સમયતર પ્રગટ કરવું છે એ તો ભેદ છે ને, પરદ્રવ્ય છે. પરદ્રવ્ય સત અહેતુક છે, નિરપેક્ષ છે. નિરપેક્ષ છે એને આત્મા કેવી રીતે કરે? એના પરિણામનો સ્વકાર થાય છે ત્યારે પ્રગટ થાય છે એમ આત્માના લક્ષ્યવાળો જાણે છે. એને જાણતા આત્મા લક્ષણી થાય. એ આત્માના લક્ષણો જાણે છે કે આ પર્યાય સ્વતંત્ર પ્રગટ થઈ મારે કરતા વિના થઈ ગયું. હા હા, કરતા બુદ્ધિ છૂટી તું અને પર્યાય પ્રગટ થઈ શું. કરતા બુદ્ધિ છૂટી તું અને જાણવાની બુદ્ધિ છૂટી તું ત્યાં તો છે એ જણાઈ જાય છે. અને જે આત્મા જાણવામાં આવ્યો અને જાણેલાની પ્રતિતિ થઈ એનું નામ સમયદર્શન જ્ઞાન પ્રગટ થઈ. એ વખતે વિકલ્પ તૂટી જાય છે. પરદેવના લક્ષ્યે વિકલ્પ થાય છે. પરદેવની કરતા બુદ્ધિમાં વિકલ્પ, પરદેવની જ્ઞાતા બુદ્ધિમાં પણ વિકલ્પ. હા, વિશેષનો અજ્ઞાત થા તો નિર્વિકલ્પ ધ્યાન આવશે, છૂટી જાય છે બંધાશે નહીં. બધા કહે છે કે અમે ચિંતન કરીએ છીએ વિકલ્પ તૂટતો છે. મારી પાસે આવે ખાનગી ઘણા આવે ધ્યાનમાં બેસીએ છીએ પણ વિકલ્પની જાળ એવા કરે છે.
વિકલ્પ કરતા થઈ ગયો
એને વિકલ્પ દેખાડો ને. વિકલ્પ દેખાય છે એ જ વિકલ્પની ઉત્પત્તિનું કારણ છે. નિર્વિકલ્પને જો ને અને પછી મારી પાસે આવે ન્યાય છે જ નહીં. પછી
વિકલ્પ જ પડે છે.
આ તો નિયમસાર શાસ્ત્ર, એનો શું ભાવ અધિકાર, એની શું વાત કરે. અજોર છે ભારતમાં અધિકાર, સુદભાવ અધિકાર અજોર છે. શિવાથી સાત તત્વોનો સમૂહ પરદેવો હોવાને લીધે ખરેખર પાદે પરદેવે પરદેવના લક્ષ્યે વિકલ્પ જ થશે. પરદેવીના લક્ષ્યે મિથ્યા તો થશે. પરદેવીને જાણવા રોકાશે તો મિથ્યા તો થશે, ભ્રાંતિ થશે. કેમ કે પરદેવીને જાણતા આત્મા જણાતો જ નથી. વિકલ્પ
થાય મિથ્યાની પુષ્ટિ રખાય.
મિથ્યા તો છે, ભ્રાંતિ છે. જે સ્વયં થાય છે એને શું કરવું અને સ્વયં જણાઈ જાય છે એને શું જાણવું. સ્વયં જણાઈ જાય છે એને હું શું કામ જાણું. એ તો જણાઈ જાય, આનંદ આવે છે તો મારા જ્ઞાનમાં જણાઈ જાય છે. એ જાણવાનો પુરુષાર્થ મારે ક્યાં કરવો, તો મારે એનું લક્ષ્ય ક્યાં કરવું.
જે સ્વયં જણાઈ જાય છે
એને હું જાણવાનું કરવું. હવે અંતર્મુક્ત થતા જે આનંદ આવે એ સહજ જણાય છે. એમાં પુરુષાર્થ નથી, સહજ જણાય છે. સ્વયં થાય છે એને શું કરું અને સ્વયં જણાઈ જાય છે એને શું જાણું. સ્વયં થાય છે એને શું કરું અને સ્વયં જણાઈ જાય છે એને શું જાણું.
વિકલ્પ કરવાની વાત છે.
ભાઈ જ્યાં સુધી વિકલ્પ નહીં તૂટે ત્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિ વિકલ્પની સાથે છે. એક શ્લોક છે પણ જ્યાં એ વિકલ્પ તૂટ્યો ત્યારે પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં સમય દર્શન ક્યારેક પ્રગટ થાય છે. સહજ પ્રગટ થાય છે એને શું પ્રગટ કરવું અને સહજ જણાઈ જાય છે એને શું જાણવું. આ સહજ થી ધંધો છે. બધો ધંધો
ઠરવાની વાત છે.
હવે તો કાળ ઠરવાનો છે. હવે શું આડે આવડે વાતો કરવી, થોડી વાતો તો ઘણી કરી લીધી. હવે ચક્રવર્તીને ઘેરે જાણ જાય ત્યારે કઈ રોટલા બાજરા ના આપે આપે. ત્યાં તો અમેરિકાની બદામનો શીરો હોય, બેસવું હોય, ઊંચું ભોજન, કેસર, એલચી વાળો. એમ હવે તો કા આવ્યો છે. અનંત કાળથી નથી થયું એ કામ થાય એવો આ કાળ છે. એવા શાસ્ત્રો રહી ગયા, એવા આપણને અર્થ સમજાવનારા ગુરુ મળ્યા. અને આ ઉપરના બધા વ્યાખ્યાન થઈ ગયા છે. જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. આ ત્યારે હવે ઉપાદેય શું છે? જો આ પરિણામ ઉપાદેય નથી તો ઉપાદેય શું છે? કોનો આશ્રય કરવાથી ધર્મ થાય? કોનું લક્ષ કરવાથી, તેમાં લીન થવાથી ધર્મ થાય? એવું આત્માનું સ્વરૂપ શું છે? અને એ આત્મા છે, આવા આત્માને ઉપાદેય કરનાર કોણ છે? કે મિથ્યા દ્રષ્ટિ આવા આત્માને ઉપાદેય કરતો નથી. ત્યારે જગન્ય જ્ઞાનીને ગૌણ કરીને ઉત્કૃષ્ટ મુનિરાજ ભાવલિંગી સંત એને આત્મા ઉપાદેય છે. એવા આત્માને આત્મા ઉપાદેય છે. શુદ્ધ ઉપયોગી મુનિને, શુદ્ધ ઉપયોગ પરિણત આત્માને આત્મા ઉપાદેય છે. આત્મા ઉપાદેય છે કોને? એ પાઠ આવશે. કોને ઉપાદેય છે? કે અશુભ ભાવમાં રક્ત એને આત્મા ઉપાદેય છે કે નહીં? શુભ ઉપયોગવાળાને આત્મા ઉપાદેય છે કે નહીં? ત્યારે કોને ઉપાદેય છે? શુદ્ધ ઉપયોગવાળા મુનિરાજને આત્મા ઉપાદેય છે. અને જે શુદ્ધાત્મ પરિણત આત્માને આત્મા ઉપાદેય છે, એ મિથ્યા દ્રષ્ટિ પણ જયારે સુદુપયોગ રૂપે પરણમે, એ આત્માને આત્મા ઉપાદેય થાય. શાસ્ત્ર વાંચે એને આત્મા ઉપાદેય ન થાય, બીજાને સમજાવે તો આત્મા ઉપાદેય ન થાય. એકલો બેઠો ચિંતન કરે આ હે ના ઉપાદેય, એમાં આત્મા ઉપાદેય ન થાય. એકલી શુદ્ધ ઉપયોગની પર્યાયમાં આત્મા ઉપાદેય ન થાય. શુદ્ધ ઉપયોગ પરિણામે પરણી જાય આત્મા, એવા આત્માને આત્મા ઉપાદેય. મુનિ છે એ શુદ્ધ ઉપયોગી છે, એટલે મુનિની વાત છે. મુખ્યતા એ અહીંયા પોતે પોતાથી વાત કરે છે કે અમને આત્મા ઉપાદેય થઈ ગયો છે. કેવી રીતે થઈ ગયો છે? કે અમે જયારે શુદ્ધ ઉપયોગ રૂપે પરણી જઈએ છીએ ત્યારે જ અમને પ્રત્યક્ષ આત્માના દર્શન થાય છે. એટલે મુનિનું લક્ષણ, સાધુનું લક્ષણ શુદ્ધ ઉપયોગ છે. ત્યાં બુદ્ધિપૂર્વક રાગ બિલકુલ વિકલ્પ ઉત્પન્ન થતો, આત્મામાં લીન થઈ જાય. લીનતામાં આત્માના દર્શન થાય, સ્થિરતામાં આત્માના દર્શન થાય. અને સ્થિરતા કહો કે શુદ્ધ ઉપયોગ કહો, શુદ્ધ ઉપયોગ પરિણત આત્મા એમ લેવું. પરિણામી આત્માને અપરિણામી આત્મા ઉપાધિ થાય છે. ભેદથી સમજાવે છે કે શુદ્ધ ઉપયોગમાં જ આત્મા ઉપાધિ થાય છે. ભેદનું પ્રથમ થી પણ શુદ્ધ ઉપયોગ પરણમી જાય આત્મા, ત્યારે આત્માને આત્મા ઉપાધિ થાય છે. એ વખતે પાંચ મહાવ્રત પરિણત હોય એને આત્મા ઉપાધિ
નથી, એ તો કર્મ કરે છે.
કર્મકૃતની વાત નથી, પાંચ મહાવ્રત પરિણામી પરમે છે ચટી ઉપાધિ, ત્યારે આત્મા એને ઉપાધિ નથી, શુદ્ધ ઉપયોગમાં ઉપાધિ,
શુદ્ધ પરિણતિને આત્મા ઉપાધિ
નથી. એ અપવાદ કથન છે, આ ઉચ્ચક કથન છે. શું કામ કહ્યું કે અજ્ઞાની જીવ જયારે વિચારદ્રષ્ટિ છે તેની જયારે સમીર દર્શન થાય છે ત્યારે શુદ્ધ ઉપયોગમાં થાય છે, એની પાસે શુદ્ધ પરિણતિ નથી. સમજણ સમજે, અજ્ઞાની પાસે શુદ્ધ પરિણતિ નથી, એ શુદ્ધ પરિણતિમાં ઉપાધેય નહીં કહ્યું. શુદ્ધ ઉપયોગ પરિણામે પરિણમે આત્મા, એને આત્મા ઉપાધેય છે. એટલે અનાદિ વિચારદ્રષ્ટિ જીવને નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ઉપયોગ થાય છે, ઉને ત્રણ કષાયના અભાવપૂર્વક શુદ્ધ ઉપયોગ છે, અને આને એક કષાયના અભાવપૂર્વક શુદ્ધ ઉપયોગ થઈ ગયો. જો કે અનંતાનુબંધી ગયો એ શુદ્ધ ઉપયોગ છે. એ શુદ્ધ ઉપયોગમાં શુદ્ધાત્માના દર્શન થયા અને જાણેલાની પ્રતીતિ થઈ ગઈ. પોતાથી વાત કરે છે મુનિરાજ,
બરાબર
પોતાથી વાત કરે છે. કેને ઉપાદેય છે આત્મા? કે મુનિરાજને ઉપાદેય છે. પછી પંચમ ગુણસ્થાન વાળા પણ આવી જાય, એમાં ચોથા ગુણસ્થાન વાળા કે નોણ પણ બધું આવી જાય. હવે કે છે સહજ શબ્દ પડ્યો છે, સહજ વૈરાગરૂપી મેલના શિખરનો જે શિખામણી છે, આ જ્ઞાન ને વૈરાગ એ કરવાથી થતું નથી, સહજ દશા છે. સ્વયં ઉછલનથી નિર્મળથી નિર્મળ પર્યાયો વિતરાગ ભાવ સ્વયં પ્રગટ થાય છે. સહજ સહજ એટલે હું એનો કરતા નથી, મારા કરવાથી નથી થયું, એનાથી થયું છે એમ મને જાણવામાં આવ્યું. એ પરિણામ મારાથી નથી થયા, કેમ કે પરિણામ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય જેના લક્ષમાં આવશે પરિણામ એના ભાવનો હતા. અહીંયા શિબિરમાં પરદેવ લીધું હતું પરિણામ, એમાં એક ભાઈ મોટી ઉંમરના જીવના ઉભા રહ્યા કે ભાઈ આ પર્યાયને પરદેવે કેમ કહ્યું આચાર્ય ભગવાને? મેં કહ્યું કે મમત તો છૂટતું નહોતું, એટલે જ્યાં પરદેવે કહ્યું ત્યાં મમત જ થઈ ગયું. હવે આ પર્યાય પરદેવ્ય છે તો તમારા અમેરિકામાં રહેલા બે દીકરા તમારા ક્યાં થયું? ભાઈ દિલ્હી બહુ દૂર છે, કઈ સાધારણ વાત નથી. વાત કરવી જુદી ચીજ છે અને અંદરમાં શ્રદ્ધામાં લઈને અંદરમાં ઘૂસી જવું એ બીજી ચીજ છે. નાસીપાસ ન થવું પણ પ્રયત્ન કરવો, અને જ્યાં સુધી સાક્ષાત અનુભૂતિ ન થાય ત્યાં સુધી નિરંતર પ્રયત્ન કરવો. નાસીપાસ થવું નહીં, કરતા બુદ્ધિ રાખવી નહીં, એ શરત પાછી. એને તો ચિંતન સામાન્ય, બસ સામાન્યને લક્ષમાં લેવો વારંવાર, એમાં નિર્વિકૃત ધ્યાન આવી જાય છે.
સહજ પરિણામ થાય તેમાં કરતાનો અભાવ થઈ જાય.
અભાવ સહજ શબ્દ વાપરો ને,
બહુ સરસ.
અકર્તા છે,
બહુ સરસ.
અકર્તા છે, કરતા નથી, કેમ કે પોતે પણ એ કરે. સહજ વૈરાગરૂપી વેલના શિખરનો જે શિખામણી, એટલે કે ટોચનું કલગી, આ હાઈએસ્ટ સ્ટેજ મુનિરાજની છઠ્ઠા સાતમા ગુણસ્થાની સ્થિતિ, એવા જે મુનિઓ છે એને વરદ્રવ્યથી જે પરાન્મુખ છે, બીજી વાર પરદ્રવ્ય આવ્યું, પાંચ મહાવ્રતથી તો પરાન્મુખ છે, કેમ કે પરદ્રવ્ય છે. 28 મૂળ ગુણ પરદ્રવ્ય છે, એનાથી તો પરાન્મુખ છું, પણ જે પરણતિ આનંદની મને જણાય છે ને એ પણ મને પરદ્રવ્ય છે, એનાથી હું પરમુખ છું. એનાથી હું ખસી જાઉં, એનો કરતા તો છું નહીં કેમ કે પરદ્રવ્ય છે, પણ એને જાણવાનું બંધ કર્યું. સવિકલ્પ દશામાં જાણવામાં આવ્યું, હવે વિશેષનો અજ્ઞાત થાઉં છું, ખલાસ, કેમ કે એ પરદ્રવ્યથી જે પરાણમુખ છે, આત્માની સન્મુખ અને પરદ્રવ્યથી પરાણમુખ વિમુખ. ક્ષણને પણમાં નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય. મુનિની વાત હું કરું, મુનિરાજ લખે છે કે પાંચ મહાવ્રતના પરિણામ પરદ્રવ્ય છે. હવે જે પરદ્રવ્ય છે એનાથી લોકો કરતા થાય છે અને એનાથી ધર્મ માને છે. બહુ જ્ઞાનનું જ્ઞાન આ ખૂબ વિરલાજ પામે છે. સમય દ્રષ્ટિ એનું કારણ આ છે. પરદ્રવ્યથી જે પરાણમુખ છે એટલે વિમુખ છે, નિરંતર શ્રદ્ધાથી વિમુક્તા થઈ ગઈ, પણ ઠરવા માટે પાછા ત્યાંથી ખસી જાય છે. ઉપયોગ જે વ્યવહાર નહીં થતો હતો ને પરિણામ, ત્યાંથી પાછો ફરીને આનંદ મૂર્તિ અંદર વ્યાજે ટૂંકી મારે ગુફામાં પરદ્રવ્યથી જે પરાણમુખ છે. બે વાર શબ્દ આવ્યો પરદ્રવ્ય, એક પેલા પરદ્રવ્ય હોવાને કારણે ઉપાધિ નથી એમ કહ્યું, હવે જે પરદ્રવ્ય છે એનાથી હું વિમુખ છું.
પછી અનુભવ થાય છે કે
પાછું અંદરમાં ગયો
છે. એવા બાદ એ ઉપયોગ
પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહીત, પાંચ પ્રકારની જે ઇન્દ્રિયો છે ભાવ ઇન્દ્રિય એનો ફેલાવ રોકાઈ ગયો છે. અમને આંખથી અમે પરને જાણતા નથી, કાનથી સાંભળતા નથી, જીભથી આહાર લેતા નથી, નાકથી સૂંઘતા નથી અને સ્પર્શ ઇન્દ્રિયથી ઠંડી હવાનો અનુભવ કરતા નથી. પાંચે ઇન્દ્રિયોને ઉપર જેણે જીત મેળવી છે, જીતેન્દ્રિય પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહીત દેહ માત્ર જેને પરિગ્રહ છે, દેહનો સંયોગ છે. મમતા નથી પરિગ્રહનો અર્થ, મમતા નથી સંયોગ. પરિગ્રહ એટલે દેહનો સંયોગ હજી છે, કેમ કે સિદ્ધ અવસ્થા ન થાય ત્યાં સુધી દેહ રીએ સાધક નહીં. અરિયતને રીએ છે ને, અરિયતને દેહ તો છે, દેહને પરિગ્રહ છે. પછી આગળ જે પરમ જીવ યોગેશ્વર છે, પોતાને પોતાનું સંબોધન કરે છે, અમે પરમ જીન યોગીશ્વર છીએ. યોગી નથી, યોગીશ્વર એકલા નહીં પણ પરમ અને જીન. જેને મોહરાગ જીતી લીધો છે. પાછું જૈન શબ્દ નથી વહેતો, જીન વહેતો છે. જીનનો શબ્દ તો ખરેખર ભગવાન માટે વપરાય છે, જૈન તો શ્રાવક. સમજી ગયા? ચોથા ગુણસ્થાનવાળા જૈન છે, પાંચમા ગુણસ્થાનવાળા જૈન છે, છઠ્ઠા ગુણસ્થાનવાળે એ લઘુગંધ જીન છે, એ જીન થઈ ગયો છે. કેમ કે શિખરનો, વૈરાગના શિખરનો શિખામણી, વૈરાગની ટોચ અમને આવી ગઈ છે. અસંખ્ય પ્રદેશે વૈરાગ ઉછરે છે. હમણાં કેવું જ્ઞાન લેશું કે હમણાં થશે કે લઈશું, એવું એવું એવી અંદરમાં
તૈયારી ચાલે,
તૈયારી એવી તૈયારી. અને આ ટીકાકાર છે એ ભવિષ્ય શું કરે, 212 નંબરના કલશમાં પોતે લખે. આપણને બે ભાવિષ્ય શું કરવો ઉપદેશ મળ્યો, એક સૂર્યકીર્તિ ભગવાન અને એક આ ભાવિષ્ય ઉપદેશ. બે કોઈ ગજબનો કાળ સારો છે, બહુ જુદો કાળ છે. જૈન ને જીનમાં જીન છે, ઉત્કૃષ્ટ શબ્દ છે. જૈન કરતા વિશેષ વિતરાકતા વધી ગઈ છે. જૈનને તો મોહ જીતાડો છે અને આને તો રાગવે જીતો છે. જૈને તો મોહ જીતો છે, જૈન છે પણ જીન નથી. તો જીન છે રાગવે જીતરી તો છે. એસે મુનિવર દેખે વનમે જાકે રાગ દ્વેષ. જીન જીન આવે છે, હાલતા ચાલતા સિદ્ધ છે, હાલતા ચાલતા એટલે જીન. અમૃતચંદ્ર આચાર્ય લખે છે, આ અમે મોક્ષ માર્ગ ના પ્રણેતા. જોઈ લો, મોક્ષ માર્ગ જોવો હોય તો અમને જોઈ લો. જે પરમ જીન યોગીશ્વર છે, યોગીમાં પણ ઉત્કૃષ્ટ. હવે આગળ સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, ઉમા પરદ્રવ્યથી પરાન્મુખ અને સ્વદ્રવ્યની સન્મુખ સંધિ કરી. જયારે પરદ્રવ્યથી વિમુખ હોય ત્યારે એનું લક્ષ્ય સ્વદ્રવ્યમાં જાય છે. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, સ્વદ્રવ્યમાં બુદ્ધિ તો ચોથા પાંચમા વાળાને છે પણ તીક્ષ્ણ નથી. ચોથા પાંચમા વાળાને લક્ષ તો દ્રવ્યનું જ છે, એની બુદ્ધિ તો એ ગઈ છે પણ તીક્ષ્ણ બુદ્ધિ નથી. મુનિરાજની શરૂઆત છે. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા આત્માને, એટલે કે એવા અમને, એવા અમને પોતાની વાત કરે છે. એવા આત્માને જે ઉપર કહ્યું એવા આત્માની વ્યાખ્યા, એ આત્માની એવા આત્માને આત્મા ખરેખર ઉપાધિ છે. એકલો સામાન્ય ભગવાન ચિદાનંદ આત્મા જ અમને દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં આવે છે. એમાં અહંપણું જવાબ આવે, પરદ્રવ્યમાં અહંપણું નથી. અને પરદ્રવ્યનું જ્ઞાન પણ શું કરીએ, સવિકલ્પમાં આવીએ ત્યારે પરદ્રવ્ય જણાઈ જાય છે. પણ એ પરદ્રવ્ય જણાય છે ત્યારે અમારું છઠ્ઠું ગુણસ્થાન આવે છે. એ પરદ્રવ્યને જાણવાનું જ્યાં બંધ કર્યું ત્યાં સાતમું ગુણસ્થાન આવી જાય છે. કરવાની તો છે જ ની વાત, પણ છઠ્ઠા ગુણસ્થાને જાણેલું પ્રયોજમાન. હવે અમે એને જાણવાનું જ્યાં બંધ કરીએ છીએ સાતમું આવી જાય છે. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને હું ભાવું છું.
જાણવામાં જેમ એનું ભસ્થાન ગીરી જાય છે, કરવામાં તો પહેલું,
કરવામાં તો મિથ્યા તો છે
પહેલું.
અને આ તો આત્માને જાણતા જાણતા પરિણામને જાણે છે, એવું જે પ્રમાણ જ્ઞાન, એ પ્રમાણ જ્ઞાન પણ ખટકું. એના પ્રમાણ જ્ઞાન સોપર બેને જાણે છે, વ્યવહાર છે, નિશ્ચય નથી. કેવળી માટે લખ્યું છે સુદુપયોગ અધિકારમાં, પરાશ્રિતો વ્યવહાર મતળ બાંધ્યું. અને નીચે લખે છે કે કેવળી ભગવાન આત્માને તો જાણે છે પણ લોકાલોકને જાણે છે. એ એકમાં બીજું પ્લસ કર્યું ત્યાં વ્યવહાર થઈ ગયો. એક એ તો નિશ્ચય લે છે. આ વાત અપૂર્વ છે. જાણવાના બાના નીચે જીવ રહી ગયો કે સ્વપ્ન પ્રકાશક તો ખરું કે નહીં. અહીંયા કે છે, અરે પ્રભુ પરદ્રવ્ય છે એને હું જાણવા જ્યાં આવ્યો હતા તો છઠ્ઠું આવ્યું. બહુ ઊંચા પ્રકારની વાતો છે. એવા આત્માને આત્મા ખરેખર ઉપાધિ છે. શુદ્ધુપયોગ થઈ ગયો. આજે આ શુદ્ધુપયોગની ભૂમિકા આવી ગઈ. પરદ્રવ્યથી પરાન્મુખ અને સ્વદ્રવ્યમાં તેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા આત્માને શુદ્ધુપયોગ પર્યાય પરિણમિત આત્માને આત્મા ઉપાધિ છે. શુદ્ધ ઉપયોગમાં આત્મા ઉપાધિ છે એમ ન લખતા આત્માને આત્મા ઉપાધિ છે. કોને કે આત્માને, શું કે આત્મા, કોને કે આત્માને, કેવો આત્મા, કે દુદુપયોગ સત્તમ ગુણ સ્થાન, છઠ્ઠે ગુણ સ્થાને પરોક્ષ છે, સાતમી પ્રત્યક્ષ. એક એક શબ્દની કિંમત છે, એક એકની કિંમત છે. લખી નાખો છે, પરોક્ષ છે, પરોક્ષ ખટકું પરોક્ષ એને ખટકે છે. છઠ્ઠે ગુણસ્થાને આત્મા પરોક્ષપણે જણાય છે અને સાતમે નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યાં જાય છે ત્યાં આનંદનો ઉભરો આવી જાય છે એકદમ, એ પ્રત્યક્ષ કહેવાય. પરોક્ષ જ્ઞાન પણ સમ્યક જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાન પણ સમ્યક જ્ઞાન, પણ પરોક્ષ જ્ઞાન હદ છે, હીણું છે. ખટકે છે કેમ કે એનું છઠ્ઠામાંથી સાતમામાં જવું એ જ મુનિ કહેવાય છે. મોક્ષવાદ પ્રકાશમાં એ વાત લીધી છે કે મુનિનું લક્ષણ શું, સાધુનું, કે જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય એને અમે મુનિ કહી છે. શુદ્ધ પરિણતિમાં મુનિ પણ રહે છે પણ એ પરોક્ષ અનુભૂતિ છે, પ્રત્યક્ષ નથી. ચોથે પાંચમે પણ પરોક્ષ અનુભૂતિ તો હોય છે પણ પ્રત્યક્ષ અનુભૂતિ તો કોઈ કોઈ કાળે થાય છે. સમજ્યા બેન? વિશેષતા છે, વિશેષતા.
સાતમામાં
પ્રચુર આનંદ તો ઠીક, પણ જે ઉપયોગ બહાર જતો હતો એમાં જે આનંદ જણાતો હતો અને આનંદ મૂર્તિ જણાતી હતી એમાં જણાય તો છે પણ એ પરોક્ષ
છે.
અને સદુપયોગ જ્યાં થયો અંદરમાં
પ્રત્યક્ષ
થઈ નિર્વિકલ્પ ક્યાં, પેલું સ્વિકલ્પ, સ્વિકલ્પમાં પરોક્ષ છે. આત્મા પરોક્ષ છે અને નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રત્યક્ષ થાય છે. અને અનાદિકાળથી અજ્ઞાની જીવને પરોક્ષ અનુભૂતિ થાય પછી પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે એમ આને પ્રત્યક્ષ અનુભૂતિ થાય સાતમામાં, એ શુદ્ધ ઉપયોગની ભૂમિકા છે. એ ચારિત્ર ખલ્લુ ધમ્મો, આનું નામ ચારિત્ર ખલ્લુ ધમ્મો. નૌછાનો મૂલો ધમ્મો અને ચારિત્ર, ચારિત્ર એટલે સ્વરૂપમાં ચરમું રમવું જે લીન થઈ જવું. હા હા હા, એનું નામ ખરેખર ચારિત્ર છે ને એનું નામ ધર્મ છે. આ મુનિરાજ શ્રેણીનો અભ્યાસ કરે છે, શ્રેણી આવતી નથી આ કાળે, એ શ્રેણીનો જ અભ્યાસ છે. નિર્વિકલ્પ નથી, છવિકલ્પ છે. હા, છઠ્ઠું ગુણ સ્થાન છવિકલ્પ, સાતમું ગુણ સ્થાન નિર્વિકલ્પ. સ્વિકલ્પ એટલે શું? પાંચ મહાવ્રત, અઠ્યાવીસ મૂળ વર્ષ વિકલ્પ ઉત્પન્ન થાય, સ્વિકલ્પ. થોડો મનનો વ્યાપાર ચાલુ થઈ ગયો, સમજી ગયા?
બરાબર.
અને મન છે ને એ પરોક્ષ છે, જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે. જ્ઞાન એટલે સદુપયોગ છે એ પ્રત્યક્ષ છે. થોડો અભ્યાસ કરે તો બધો મજા આવે છે. હવે આ તો ઠેકા મારે સંતોની વાણી. જૈન ને કયો, જીન કયો?
જીન થઈ ગયો,
જીન થઈ ગયો. જેમ તેરમે જીન છે એમ સાતમે જીન છે, જેમ તેરમાં શુદ્ધ ઉપયોગ છે એમ સાતમામાં માટે બે જીન છે. જાઓ, હા હા, ન્યાય.
હવે વાત મળી ગયા, આવતા કરતા જીત બરાબર.
જેમ લો ચુંબક મોટું હોય ને સોયને ખેંચી લઈએ, સમજી ગયા? એમ જે ઉપયોગ બહાર જાય છે ને ફટ અંદર ખેંચાઈ જાય. તીવ્ર રૂચિવાન છે ને એટલે ઉપયોગ બહાર ટકતો નથી, 15 મિનિટ જાય. પરમ જીન યોગીશ્વર. યોગમાં પણ ઉત્કૃષ્ટ. યોગ એટલે શું ખબર છે? ઉપયોગને આત્મામાં જોડવો, એનું નામ યોગ. અને જોડાઈ જાય એનું નામ યોગી.
યોગી
એનું નામ યોગી. અને આ યોગીશ્વર, એક એક શબ્દની કિંમત છે. યોગ, યોગી અને યોગી. યોગીશ્વર એ શુદ્ધ ઉપયોગનું મૂળતા છે. તમારે કાલ જવું નથી ને જી, એને જવું નથી. કાલ નથી આટલું આટલું ચિંતન ચિંતન કરવાનું છે એટલે માટે પરમ યોગી. યોગીમાં પણ ઈ શુદ્ધ ઉપયોગની ભૂમિકા આપતા હશે. છઠ્ઠે યોગી તો છે, છઠ્ઠે યોગી તો છે, યોગીશ્વર. યોગમાં પણ માન ઉપયોગને અંદરમાં જ્યાં જોડી દીધો, શુદ્ધ ઉપયોગ થઈ ગયો. જેમ અરિહંત ભગવાનને પ્રત્યક્ષ આત્મા, એમ આને પણ પ્રત્યક્ષ થાય છે. આનંદની ભરતી આવે, બહુ આનંદની બહુ ભરતી આવી ગઈ છે. છઠ્ઠે ઓઠ છે. આનંદનું વેદન છે છઠ્ઠે, પણ પરોક્ષ છે, એમાં તો પ્રત્યક્ષ છે. ઉપયોગ ને આનંદ કરવો એક ભેગ થઈ જાય. પરોક્ષ છે ને એ સ્વિકલ્પ ની ભૂમિકા છે, અને સ્વિકલ્પની ભૂમિકામાં ઉપયોગ બહાર યોગ્ય છે. પરિણતિ અંદર રહી ગઈ, પરિણતિ તો છે, પણ જે ઉપયોગ અંદરમાં આવે અને ઉપયોગ બહાર જાય એમાં મોટો ફેર છે. સમજી ગયા? ઉપયોગ બહાર જાય એવી ભૂમિકાને પરોક્ષ કહેવાય, અને ઉપયોગ અંદરમાં જાય એનું નામ પ્રત્યક્ષ. જેમ કે તમે અત્યારે હોંગકોંગના ઘરનું તમને જ્ઞાન છે, એ પરોક્ષ જ્ઞાન. પણ તમે પ્લેનમાં ઉતરી અને ઘરમાં જઈને મૂકો, આજ ઘરમાં આવી ગયા, ઘરમાં આવી ગયા, એ પ્રત્યક્ષ કહેવાય. અત્યારે પરોક્ષ છે.
પ્રતિદિન ઉપયોગ બંને ઉપયોગ.
પ્રતિતિ તો એમને જ છે. પ્રતિતિ પરોક્ષ અને પ્રત્યક્ષ એવા ભેદ પ્રતિતિમાં નથી. આ જે વાત છે પરોક્ષ અને પ્રત્યક્ષ, એ જ્ઞાનના ભેદ છે. પ્રતિતિ તો પ્રતિતિરૂપ છે, ચાલુ છે, પણ એમાં કઈ ફેર નથી. એમાં પરોક્ષ અને પ્રત્યક્ષનો ભેદ નથી. સમજી ગયા? ઊંચું હોતો નથી, એમાં તો પૂર્ણ પ્રતિતિ છે. છઠ્ઠે હોય કે સાતમું હોય, પણ જ્ઞાનમાં ફેર છે. આ વાત ચાલે છે જ્ઞાનની. જ્ઞાનના લક્ષણમાં પરોક્ષ અને પ્રત્યક્ષ બે ભેદ છે.
એટલે ભાઈ, જ્ઞાનનો ક્રમ એટલે શુદ્ધ ઉપયોગમાં કેવી કોઈ ક્રમ હોય છે?
એટલે છઠ્ઠામાંથી સાતમામાં જાય તો શુદ્ધ ઉપયોગ. યોગ, યોગી અને યોગેશ્વર. યોગી ભેદનું કથન, યોગી અભેદનું કથન, અને યોગેશ્વર અભેદ અણુચાર ઊંચા બધું કથન.
યોગી યોગીશ્વર એ અભેદ અનુપચાર લીધો.
ઓમ તો અભેદ થાય છે એ અનુપચાર જ છે, શુદ્ધ ઉપયોગ તો અનુપચાર જ છે, પણ અનુપચારમાં પણ એની માત્રા વધી ગઈ, લીનતા વધી ગઈ. માટે યોગીશ્વર કહ્યું. યોગમાં યોગીમાં પણ ઈશ્વર, યોગી તો હતા પણ યોગીમાં મોટા માન પણ ઈશ્વર માન પણ શુદ્ધ ઉપયોગ. યોગ એટલે ઉપયોગના આત્મામાં જોડવો, અને જોડાઈ ગયો તો યોગી સમજી ગયા, અને એમાં વચ્ચે લીન થઈ ગયો તો યોગી. જીન શબ્દ વાપરો ને, જીન વાપરો, જૈન નહીં વાપરો. બહુનો ક્ષય થાય તો જૈન થાય, ચોથે જૈન કહેવાય, પાંચમે જૈન કહેવાય. એક અપેક્ષા એ જીન પણ કહે છે, ચોથે લઘુગ્રહ કહેવાય ને કહેવાય એમ નહીં, પણ આ તો મુનિ રાજની વાત કરો. ચોથા પાંચમા એક અમારા બાપુજી કહેતા હતા કે લાલચંદ આ કાળ શુભકાળ છે, પંચમ કાળ છે, એટલે સમ્યક દ્રષ્ટિની મૂળબલાને વાવા હોય એ વ્યાજબી પણ છે. બાકી ચોથા કાળમાં તો સમ્યક દ્રષ્ટિને કોઈ પૂછે નહીં. એક એક ઘરમાં પાંચ પાંચ દસ દસ હોય, પચાસ માણસનું કુટુંબ હોય, દસ તો સમ્યક દ્રષ્ટિ હોય, એને કોઈ ભાવ પૂછે તો સાધારણ સમ્યક દ્રષ્ટિ એટલે ચારિત્ર છે, ધર્મ છે, ત્યાં એમ જ ડંકો વગાડે. હાલતા ચાલતા મુનિથી ચાલે એ લોકો, જ્ઞાનમાં મગ્ન થઈ જાય. તો પંચમ કાળ છે, દુકાળ છે, એટલે
આપણે ભાઈ શુદ્ધ ઉપયોગના બે અર્થ બતાવે. એક તો શુદ્ધ ઉપયોગ ચોથા ગ્રસ્તને લેતી, શુદ્ધ ઉપયોગ દ્વારા આત્માની પ્રાપ્તિ થાય છે, અને આ જે સાતમા ગુણ જે શુદ્ધ ઉપયોગ છે
છઠ્ઠામાંથી સાતમામાં
છે,
એ ચારિત્રનું છે. એ ચારિત્રની મુખ્યતાથી એમાં સમ્યક દર્શનની
મુખ્યતા,
સમ્યક દર્શનને યોગ શુદ્ધ ઉપયોગ, આ ચારિત્રને યોગ શુદ્ધ ઉપયોગ. આમાં લીનતા વધારે છે, ઓમાં લીનતા ઓછી છે. નિલંબન અંદર જઈને પોતાના બે પ્રકાશ, આત્મા અનુભવના કાળમાં સ્વપ્રકાશકથી પ્રગટ થાય અને પછી સવિકલ્પ દશામાં સ્વ પર બે ને જાણે, તો એનું નામ પ્રમાણ જ્ઞાન કહેવાય. પ્રમાણ જ્ઞાન એ વ્યવહારનું લક્ષણ છે.
ત્યાં સુધી બધું હતો
હે,
ત્યાં સુધી કરે થાય,
ક્યાં સુધી
એકદમ નિશ્ચયનો પક્ષ આવે ત્યારે થાય.
નિશ્ચયનો પક્ષ છૂટી જાય ત્યારે કામ થાય. નિશ્ચયનો પક્ષ આવે પણ પક્ષ છૂટી જાય અને અંદરમાં ઉપયોગ જામી જાય ત્યારે કાર્ય થાય. પછી બહાર આવે ત્યારે એને સ્વપર પ્રકાશક કહેવાય. વિજ્ઞાનને આત્માએ જણાય અને ગુરુદેવ પણ જણાય, આત્મા જણાય અને શાસ્ત્ર પણ જણાય, એનું નામ સ્વપર પ્રકાશક. સ્વ પ્લસ પર લીધું એટલે સ્વપર પ્રકાશક એ વ્યવહાર થઈ ગયો. નિશ્ચય ન લ્યો, નિશ્ચય તો સ્વાશ્રિત જ હોય. એકલો આત્મા ઉપયોગમાં જણાય, બીજું કઈ ન જણાય. થોડો અભ્યાસ કરો તો મજા આવશે.
ધંધામાં નોટ નોટ નો પુરસાદ છે તો નોટ ન પુરસાદ છે, બધી ગાડીને મળતો દેખાય ને, ગાડીને મળતો નથી દેખાય.
એ બી યોગ હોય તો નહીં, તો કઈ
પેલો પુરસાદ છું.
શું આ પરદ્રવ્ય પેલો શબ્દ વાપરો, પછી પરદ્રવ્યથી પ્રાણી, એટલે એ છે કે વિશેષનો અજ્ઞાત ઉઠાવ છો ત્યારે અંદર જવાય છે, કેમ કે પરદ્રવ્ય છે પર્યાય. આ હા, સાતે તત્વ પાંચમાં આવર્તી પરદ્રવ્ય અને જે પરિણતિ પ્રગટ થઈ છે સમય જ્ઞાનની, એ ભેદ અપેક્ષા એ પરદ્રવ્ય છે. અભેદ થાય તો પરદ્રવ્યું નહીં, તો આત્મા થઈ ગયું, ત્યાં તો શુદ્ધ ઉપયોગ કહેવાય. જો આત્મા થઈ ગયો, આત્મા આત્માને ઉપાધિ છે. પર્યાય ને પરદ્રવ્ય ઉત્કૃષ્ટ વાત,
ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ વાત.
આપણે ભાઈ બહુ
રસ્તે
પૂરી
કરી, અમે તો અમારો સ્વાધ્યાય કરીએ છીએ.
પરદ્રવી લાગે છે એટલે પરાન્મુખ થાય છે ને, પરદ્રવી ભાસે છે એટલે પરાન્મુખ થાય છે.
એટલે પરદ્રવી ભાસે તો
ક્યાંથી પરાન્મુખ
થાય? તો ત્યાં ચોટો રહીએ જાણવા. તો છઠ્ઠું જ રહી હાથમાં આવે નહીં, અને થોડો ટાઈમ છઠ્ઠું વધે તો પાંચમાં આવી જાય. છઠ્ઠું ટકે નહીં પછી. છઠ્ઠાનો કાળ 30 સેકન્ડનો છે. છઠ્ઠામાંથી ફટ સાતમાં ભઈ જાય. હા, એ જાણવાનો વિષય જ નથી. પરદ્રવ્યને જાણતા, પરદ્રવ્યને જાણતા કે છે કે સદુપયોગ થાય જ નહીં. એટલે હવે અમે એનાથી પરાન્મુખ થઈ અને સ્વદ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ અમારી કરી. એને પરદ્રવ્ય કહીને વ્યવહાર નહીંના વિષયને હે કેવું છે. એટલે કે કરતા બુદ્ધિ તો નહીં, પણ જ્ઞાતા બુદ્ધિ કરવા જેવી નથી. ખરેખર અમારા જ્ઞાનનું એ જ્ઞેય નથી, કેમ કે પરદ્રવ્ય છે. અમારા જ્ઞાનનું જ્ઞેય તો સ્વદ્રવ્ય છે. આ વાત કરું તો અલૌકિક છે. જાણવાનો નિષેધ કરવા માટે એને પરદ્રવ્ય કહ્યું. સમજી ગયા બેન? જાણવાના નિષેધ માટે
પ્રગટ છે તેને જો ને
છે ને જો ને પ્રગટ છે ને
પ્રગટ કર્મના વિકલ્પથી પ્રગટ પ્રગટમાં પ્રગટ નહીં થાય.
એ થોડીક વાર બે ત્રણ વાક્ય સારા આવી ગયા. પછી પાછું તમે મને પૂછો કે શું બોલ્યા, તો એ નહી શબ્દ ના આવે. પછી તો હોંગકોંગમાં અહીંયા ભક્તો વખત સાંભળશે પાછું. સાતમું ગુણ સ્થાન સુદુપયોગનું છે. છઠ્ઠું છે શુદ્ધ પ્રણતિ, એ સાત્રો ઉપાય છે.
અને છઠ્ઠા ગુણસ્થાનમાં આવવાની શિક્ષા શું હોય છે? એથી આપણે એવું સરસ વ્યવહારમાં જરા આવી ગયો
સાધારણ પરોક્ષ પ્રત્યેક છૂટી ગયો. દાખલા પણ તમારું ઘર અત્યારે તમને પરોક્ષ છે, પણ તમે જયારે પ્રવેશ કરશો એનું નામ પ્રત્યક્ષ કહેવાય. આ દ્રષ્ટાંત, આ દ્રષ્ટાંત એમ. છઠ્ઠા ગુણ સ્થાને ને આત્માનું માન્ય જ્ઞાન તો વર્તે છે, સમજી ગયા? પણ પાછા એ ઘરમાં અંદર પ્રવેશે છે ત્યારે એ પ્રત્યક્ષ. સાધક આત્માને શુદ્ધાત્મા ઉપાધિ છે. સાધક થયા એને શુદ્ધાત્મા જ ઉપાધિ છે. અને જે સાધકને ઉપાધિ હોય એ સર્વને ઉપાધિ હોય. અને સાધકને જે હે હોય એ કોઈને ઉપાદે હોય? ઉપાદે માને તો મીઠા મીઠ થઈ જાય. અહીંયા ટીકામાં પરદ્રવ્ય કર્યું અને પછી 50 કથામાં કુંતુન ભગવાન પરદ્રવ્ય કહેશે. અહીં ટીકાકારે પરદ્રવ્ય કહ્યું અને વા મૂળ કુંતુન ભગવાન પરદ્રવ્ય કહેશે. પરદ્રવ્ય પરભાવ હૈયમ લેખલ ટીકાકારે કહ્યું છે એમ નથી, મુકુંદ આચાર્ય ભગવાન. એ તો એક મુનિના મગજમાં એવું બધાને એક જ ઝરકવું હોય. પરદ્રવ્યો માટે કરતા અને પરદ્રવ્ય છે માટે એનું જાણ ના
બંધ કરને કે લીએ પરદ્રવી
કહા
હા ક્યા બંધ કરને કે લીએ પરદ્રવી કહા જાણવાનું બંધ કરવા માટે
બરાબર છે. કેમ કે પરદ્રવ્ય વિમુખ શબ્દ છે. કરતા બુદ્ધિ તો ગઈ હતી, જ્ઞાનના જ્ઞેયનો હવે નિષેધ કરે છે. એ જ્ઞાનનું જ્ઞેય નથી. અજ્ઞાનીને પરપ્રકાશક તો કહ્યું એટલા માટે કે સ્વને ભૂલી ગયો છે અને એકાંતે પરને જાણે છે માટે એને પરપ્રકાશક કહેવાય. સમજી કે એમ છે. એ વાત એ સાચી કે સ્વને ચૂકે છે અને એકલા પરને જાણે છે માટે એકાંત પરપ્રકાશક કહેવાય. ખરેખર એમ નથી. જો તમે એ વાક્ય પકડી રાખશો તો 17મી-18મી ગાથા ખોટી ઠરશે. એમ નથી, એને પણ સપટ પ્રકાશક છે કે એના જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય છે. માનતો નથી એ જુદી વાત, પણ જણાય છે તમને તમારા જ્ઞાનમાં અત્યારે. એટલે અનુભવ કરવો સહેલો છે, જણાઈ ગયો છે અત્યારે વર્તમાનમાં. સહેલું છે અનુભવ કરવો, સહેલો છે. અજ્ઞાની અઘરો કરી નાખ્યો છે. આ કરો, તે કરો, શુભાવ કરો, આનો ત્યાગ કરો, આનો આમ કરો, આ યાત્રા કરો.
એમાં ભાઈ આપણે જે લાઈટો દાખલો આપો,
કરવાની જ વાત માંડી. હવે કરવું તો આત્માના સ્વભાવમાં છે જ નહીં, જાણવું છે. હવે જાણવું તો કોનો જાણવું પછી એટલું બાકી રાખો. બસ કામ રેડિયસ છે, રેડિયસ ઇંગ્લિશમાં. તમે તમારું વર્તુળ વર્તુળ ટૂંકું કરો. દ્રવ્યને પર્યાય સ્વરૂપ વર્તુ છે. તમારી પાસે આત્મા છે અને જ્ઞાન પણ તમને પ્રગટ થાય છે. સમજી કે એ જ્ઞાનનું તમે અજ્ઞાન કરી નાખો છો. પ્રગટ તો જ્ઞાન થાય છે, સમ્યક જ્ઞાન નહીં, જ્ઞાન સામાન્ય. પછી તમે દિલીપ મારો તો જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. સમજી ગયા. મોટા દીકરા નામ દિલીપ છે, એ પ્રકાશ બે મિત્ર નાની ઉંમરમાં તો ગુરુદેવ પાસે આવતા હતા ઘણા વર્ષ પહેલા છે. આવડાવડા હવે તો બેના લગ્ન થઈ ગયા. બેને ઘેરે બાળક આવશે. દિલીપ ને ઘેરે બાળક છે.
દિલીપ ને પ્રકાશ
એ
પ્રકાશ અહીંયા
છે. પ્રકાશ ત્યાં એટલે કહું છું બે લગ્ન થઈ ગયા. આવડા નાના હતા. ગુરુદેવને છોકરો બહુ બહુ વાળા અને એમાં તત્વની વાતો કોઈ પકડતા હોય અને યાદ શક્તિ હોય ને બોલે રિપીટ કરે બહુ ગમે. બહુ બાળકો પર પ્રેમ, બહુ પ્રેમ. નાના નાના બાળકાની વાત કરી બાળકો હોય ને આગ આઠ વર્ષના. પછી પછી મમ્મીએ શું રસોઈ કરી છે કે આનું પ્રમોદ છોકરો હારે કોણ મહેમાન આવ્યા તમારી અહીંયા તમને શું થાય છે મહેમાન નિર્દોષ નિખાલ છે.
મને પૂછતા મને કહેતા હતા કે આરદાન હોય ને ઘરે અમે તમારે ત્યાં આરદાન કરવાનું. આરદાન સમજાય નહીં જમવા માટે આવવાના છે.
જમવા માટે એમ કે પાછું ત્યારે સમજે કે અમે તમારે ત્યાં જમવાનું છે. જાણે છે તમારું બસ ક્યાં સમય પાયા કુછ જે દીદી જો તેરા જ્ઞાન પે જાણ.